તારીખ 22/7/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 75 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 29.
સિદ્ધાંત અનુસાર મનમાં દખલ થાય એવું છે કે પરદ્રવ્ય નો કરતા હર્તા આત્મા ક્યાં છે, પણ અહીંયા દ્રવ્યાનો યોગ નું પ્રકરણ નથી ચાલતું, અહીંયા ઉપદેશ નું પ્રકરણ ચાલે છે. જ્યાં ઉપદેશ નું પ્રકરણ ચાલતું હોય, ચરણાનુયોગ નું આચરણ નું પ્રકરણ ચાલતું હોય, ભક્તિ નું પ્રકરણ ચાલતું હોય, ત્યાં વચ્ચે દ્રવ્યાનુયોગ લાવવા જાય તો એક વાત સાચી ન ઠરે, બધી ખોટી ઠરાવી પડે, ઉપદેશ પણ ખોટો ઠરે. કેમ કે ઉપદેશ દેનાર ને દ્રવ્યાનુયોગ વાળો એમ કહે છે કે સાહેબ નકામી મહેનત કરવામાં ને તમારો ઉપદેશ મને કઈ કરવાનો નથી. શું કે છે કે તમારો ઉપદેશ તો અકિંચિત કરશે મારા માટે, નકામા હેરાન શું કરવા થાવ છો. એ પરિસ્થિતિ આવે એટલે દ્રવ્યાનો યોગ ની પણ આ જગ્યાએ એવી મર્યાદા છે કે વચ્ચે એની અપેક્ષા નહીં લાગવી જોઈએ. કયા પ્રકારની યોગ્યતા વાળા જીવને કયા પ્રકારે વાત કરવી તે જ્ઞાની પુરુષ સારી રીતે જાણે છે. એમ કહે કે 6 પદમાં જીવ કર્મનો કરતા છે એવું પદ શા માટે નાખ્યું, કેમ કે પરદ્રવ્યનો કરતા હરતા નથી એ વાત સ્થાપવાની જરૂર હતી, એના બદલે કર્મનો કરતા છે એવી વાત શા માટે 6 પદમાં નાખી. એટલું જ નહીં, એ 6 પદ સમ્યક દર્શન નું કારણ છે એમ પછી સ્થાપ્યું છે. શું કહ્યું? સમ્યક દર્શન નું કારણ છે એમ સ્થાપ્યું. ગુરુદેવ શ્રી એ અનુમોદન કર્યું છે, સ્વીકાર છે, બરાબર છે. આ 6 પદ છે એ સમ્યક દર્શન નું કારણ છે એને સમજાય. અહીંયા એ સમજવા યોગ્ય છે કે જીવને સ્વલક્ષ્ય નથી, પરલક્ષ્યમાં ઉભો છે, અને એને એની પદ્ધતિને એની યોગ્યતામાં સમજાય તે રીતે જો ન કહેવામાં આવે, ન સમજાવવામાં આવે તો કોઈ રીતે એ વાત સમજી શકે એવી પરિસ્થિતિ નથી. આટલી અપેક્ષા અહીંયા સમજવી શકે. ચાલુ પ્રવચન નિશ્ચય થી તો જીવ પરનો કરતા નથી એ વિવેચન ગુરુદેવે કર્યું. અશુદ્ધ ભાવ નું નિમિત્ત પામીને કર્મ બંધાય છે એ વાત જ્ઞાનમાં સંદર્ભમાં રાખવાની છે. ભલે કર્મ નો કરતા કયો હોય તો પરમાર્થ થી સાચી દ્રષ્ટિ થી તો એમ છે કે જળ ઉજ્જવળ પરમાણુ દ્રવ્ય સ્વતંત્ર છે, તેની જે જે અવસ્થા બંધ રૂપે થાય છે તેનામાં જે પ્રકારે બંધ થવાની યોગ્યતા છે તે પ્રમાણે જીવના અજ્ઞાનને રાગ દ્વેષનું નિમિત્ત પામીને રસ પણ પહોંચે છે. કર્મના પરમાણુની પ્રવૃત્તિથી જીવના રાગ દ્વેષને સમજાવે છે, કેમ કે સીધે સીધો જીવના રાગ દ્વેષને જીવ સમજતો ગમે તેવા ભાવ કરી બેસે છે, તે ભાવ કરતી વખતે એને શુદ્ધ બુદ્ધ રહેતી નથી. ત્યારે એને એમ કે છે કે ભાઈ કર્મ બાંધે છો તને ભોગવવા પડે, આ કર્મ બંધ વારવા દે એમ એને કહેવું પડે છે. માટે ઉપચારથી જીવ કર્મ નો કરતા કહેવાય છે, વ્યવહારથી જીવ જળ કર્મ નો કરતા કહેવાય છે. વ્યવહાર એટલે નિમિત્ત, જેમ ઘી અને માટીનો ઘડો બે જુદા છે પણ તેમનો સંયોગી સંબંધ થયો હોવાથી ઘીનો ઘીનો ઘડો એમ લોક ભાષામાં વ્યવહારથી કહેવાય છે. ઘડો કાંઈ ઘીનો બનેલો નથી. એવી રીતે નિશ્ચયથી જીવ પુદ્ગલ કર્મનો કરતા નથી તો પણ નિમિત્તના સંબંધે ઉપચારથી કર્મનો કરતા જીવ કહેવામાં આવે. ત્રીજી શંકામાં શિષ્યે કહ્યું કે હે ગુરુ, જીવ કાંઈ કરતો નથી પણ એની મેળે કર્મ થયા કરે છે. મને મેં તો એમ દ્રવ્યાનું યોગમાં વાંચ્યું છે કે કર્મ તો એની મેળે પરિણમે છે ને જીવ તો કાંઈ કરતો જ નથી. જીવ તો નિષ્ક્રિય શુદ્ધ છે, કુટસ્થ છે અને અપરિણામે છે. તે તો પરમ પવિત્ર છે, જીવ કાંઈ કરતો નથી. પ્રકૃતિ જ અનાદિથી એની મેળે બંધ મુક્ત પણ ક્રિયા કરે છે. કર્મ એની મેળે બંધાય છે, એની મેળે છૂટે છે. મારે પણ માટે મારે પુરુષાર્થ કરવાની જરૂર જણાતી નથી. વળી કદાચ ઈશ્વર પણ કર્મ નો કરતા હોય, કદાચ આમ ન હોય ને આમ પણ હોય, હું તો હજી શંકામાં ઉભો છું. અથવા જીવનો ધર્મ કર્મ કરવાનો હોય, એનામાં કોઈ એવી સ્વાભાવિક પરિસ્થિતિ હોય કે કર્મ બાંધ્યા જ કરે, અનાદિથી બાંધે છે, તો પોતાની સ્વતંત્રતા એ છૂટી નહીં શકે, કેમ કે એ તો એનો સ્વભાવ છે. માટે મોક્ષનો ઉપાય કરવા પણ મને જણાતું નથી. એ કરતા પણ આની સૂક્ષ્મ સમજણ ક્યાં છે? શું કહ્યું? જીવ કર્મનો કરતા છે એની સૂક્ષ્મ સમજણ ક્યાં છે? તેનો સદુપાય જે હોય તે મને સમજાવો હવે. એમ કે છે કે આ કર્મનો કરતા કહેવાનો એ સાવ મફતનો કહેવાનો કે કાંઈ તેને સંબંધ ને સમજે છે એ મને સૂક્ષ્મ સમજી સમજાવવામાં તો સમજાતો નથી. તેમાં એક પ્રશ્ન એ છે કે કર્મ ન કરતા કર્મ છે કે કેમ? તેનો ઉત્તર આ 74-75મી ગાથામાં છે કે આત્મા જ્ઞાતા નિર્દોષ જ્ઞાન માત્ર છે એવી યથાર્થ પ્રતીતિપૂર્વક પોતામાં ઠરે તો તે કર્મને પ્રેરણા કરવામાં નિમિત્ત નથી. પણ અજ્ઞાન અવસ્થામાં જળ કર્મરૂપે પરિણમવામાં નિમિત્ત થવાની એક વૈભાવિક શક્તિરૂપ જીવની યોગ્યતા છે. પરિક્રોધ માન વગેરે કલુષિત હર્ષોગ રતિ ખેદ વગેરે ભાવો જીવ કરે છે ત્યારે જીવમાં જાણ પણ હોવાથી જીવ પરમાણુમાં થતી શુભાશુભ અવસ્થામાં રાગદ્વેષની કલ્પના વડે ઠીક ઠીક માનીને પોતે પરવસ્તુમાં અટકે છે એ નિમિત્ત નૈમિત્તિક ભાવ જળ વસ્તુમાં પ્રેરણા રૂપે પ્રતિભાસે. કર્મણ વર્ગણામાં કર્મણ કર્મ સામાન્યની અવસ્થામાં રહેલા પરમાણુને જીવનો અજ્ઞાન અને રાગદ્વેષ ભાવ નિમિત્ત થયા વિના તેમાં કોઈ પ્રકૃતિનો ઉદ્ભવ થવો એવું બનતો નથી. વળી તે જ પ્રકૃતિનો ઉદ્ભવ થાય છે કે જીવ જેવો ભાવ કરે છે તે. જીવ ભાવ ક્રોધ નો કરે અને લોભની પ્રકૃતિનો પરમાણુ પરિણમે એમ બનતો નથી. અને લોભ કરે ત્યારે ક્રોધ નો બંધ થાય એવું પણ એને બનતો નથી. માટે ઉપચાર દ્રષ્ટિએ અજ્ઞાન ભાવથી એ અશુદ્ધપણે જીવનો ધર્મ છે. માટે ઉપચાર દ્રષ્ટિએ અજ્ઞાન ભાવથી એ અશુદ્ધપણે જીવનો ધર્મ છે તે વિચારી જુઓ તમે. એમ કહે છે, વળી કહે છે, એ ઉપરાંત કહે છે કે જો ચેતન કરતું નથી, નથી થતા તે કર્મ, તેથી સહજ સ્વભાવને કેમ જ નહીં જીવ ધર્મ? આત્મા જો કર્મ કરતો નથી તો તે થતા નથી, તેથી સહજ સ્વભાવ એટલે અનાયાસે તે થાય એમ કેવું કરતો નથી. જો કર્મ અનાયાસે થતા હોય તો સિદ્ધ પરમાત્માને બંધ થવો જોઈએ, કેમ કે ત્યાં કારણ વગેરે તો છે પણ એવી રીતે અનાયાસે બંધ થતો નથી. તેમજ જીવનો ધર્મ પણ નથી, કેમ કે સ્વભાવનો નાશ નહીં અને આત્મા ન કરે તો કર્મ થાય નહીં. કર્મ બાંધવા એ જીવનો ધર્મ નથી, સ્વભાવ ધર્મ નથી. તેમજ સહજ સ્વભાવ નહીં તેમજ નહીં જીવ ધર્મ, કેમ કે સ્વભાવનો નાશ નહીં, આત્મા ન કરે તો ન ધર્મ ન થાય. એટલે એ ભાવ કરી શકે છે માટે તે આત્માનો સ્વાભાવિક ધર્મ નથી. આ બીજા પદથી સમાધાન એક વિશ્વાસ. જો સ્વયંયમ કોઈ પણ નિયમ અને સિદ્ધાંત વિના બંધાતું હોય જીવને, તો ગમે તને ગમે તેવા કર્મ ગમે ત્યારે બંધાઈ જાય. સિદ્ધ ભગવાન ને બંધાઈ જાય એમ નહીં, સંસાર જોડે પણ ગમે ત્યારે ગમે તને ગમે તેવા કર્મ બંધાઈ જાય, એવી કોઈ અવ્યવસ્થા નથી. એવી વ્યવસ્થિત વાત છે કે જીવ જેવા પરિણામ કરે એવો કર્મ બંધ થાય, જેવા પરિણામ કરે એવો કર્મ બંધ થાય જ થાય, ન થાય એવું કદી બને
નહીં.
એ પરિસ્થિતિ જોઈને જીવ કર્મ નો કરતા છે એમ અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું છે.
કુદરત બંધાયેલી છે,
કુદરત બંધાયેલી છે. માતાજીને જવાબ, કુદરત જીવના પરિણામ સાથે જળ પરમાણુનો જે પ્રકૃતિ સ્વભાવ જેને કુદરત કહેવામાં આવે છે એ બંધાયેલો છે. જીવના પરિણામ સ્વતંત્ર છે ને કુદરતના પરિણામ સ્વતંત્ર છે એવું માતા જાણતા, એ જીવના પરિણામ સાથે કુદરત બંધાયેલી છે એમ કહે તો બેની સ્વતંત્રતા નથી રાખવી એમ છે વાત? એ સમજીને વાત છે. નિયમિત નિયમિત સંબંધની નિયમિતિક સંબંધે શું ભજે છે એ વિચારવાનું છે. કુદરત ઉપર ભરોસો હોય છે, કુદરત કહો કે વસ્તુ સ્વભાવ કયો, જીવ છે જળ ચૈતન્યનો શુદ્ધતા અને અશુદ્ધતાના જે ધર્મો છે અને એનો જે નિયત સ્વભાવ છે એના ઉપર જ્ઞાની પુરુષોને અટલ શ્રદ્ધા હોય છે. આમ કેમ એ પ્રશ્ન એમને થતો નથી. જેમ કે કોઈ ધર્માત્મા ઉપર ઉત્સર્ગ આવે છે ત્યારે માણસને એમ થાય કે ધર્માત્માને એને ઉત્સર્ગ કોઈ કરે, સાધારણ જે ઉત્સર્ગ કરે છે એ તો પાપી છે, મહાપાપી છે, અને એવો સાધારણ જે એને ઉત્સર્ગ કરે ને ધર્માત્માને એને એનું સહન કરવું પડે, આ કઈ જાતની જગતની વ્યવસ્થા છે? જ્ઞાનીઓને એનો અસમાધાન હતો
નથી,
એનું પણ અસમાધાન નથી. કુદરતની વ્યવસ્થા જે છે તે એમાં શંકાનો કોઈ અવકાશ
નથી,
શંકા નથી.
જ્ઞાની શું સમાધાન,
બસ કોઈ પૂર્વ કર્મ એ પ્રકારનો છે, આ જીવનો કોઈ એવો અપરાધ ના નિમિત્તે બંધાયેલું એ કર્મ છે, આ જીવે એ કર્મ બાંધ્યું છે. શું જોવે ત્યાં
આ જીવે કર્મ,
જીવે કર્મ બાંધ્યું છે.
કરનારનો દોષ નથી,
એની સમજૂતા નથી, એની દયા ખાય છે, એના પ્રત્યે
દયા થાય,
દ્વેષ નથી કરતા, પણ કર્મ આપણે છે. અત્યારની પરિસ્થિતિ તો પૂર્વ કર્મ ને લઈને ભલે છે, પણ એ જીવ તો નવા કર્મ અવશ્ય બાંધે છે અને એ કર્મ ઘણા આકરા બાંધે છે. એનું દુઃખ એને પણ ન હો, એવી કરુણા છે. એનું દુઃખ એને પણ ન થાવ, એવા પરિણામે એને પણ ન થાવ, કોઈને પણ ન થાવ, એને પણ ન થાવ ને
કોઈને પણ
ન થાવ, એવો પ્રકાર છે.
ભગવાન
ભગવાન કે છે, અરે ભગવાન કર્મની મલિનતાથી ઉપાધિક ભાવથી જુદો થઈને જો ભગવાન આત્માને માને કે હું નિર્મળ શુદ્ધ જ્ઞાતા નિર્દોષ છું, શાંતિ અને આનંદથી સમતા મળે છું એમ જ્ઞાન સ્વરૂપ પણે નિજ ગુણમાં રહે તો કોઈ પાપ રાગ દ્વેષનો કરતા ન થાય અને તે રીતે તેને કર્મ થતા નથી, એ કર્મ બાંધતા
નથી.
એ તો કર્મની નિર્જરા કરે છે, એવા જ્ઞાની તો કર્મની નિર્જરા કરે છે. હા, ઉપાધિ ભાવથી જુદો થઈને કર્મની મલિનતાથી અથવા પોતાના પણ વર્તમાન ઉપાધિ ભાવથી જુદો પડીને જ્ઞાતા રહે છે. જુદો પડીને એટલે સ્વપણે એનો અનુભવ નથી કરતા. જે જ્ઞાન અને શાંતિનું પરિણમન વર્તે છે એનો સ્વપણે અનુભવ કરે છે અને એનો વિષયભૂત શુદ્ધ આત્મા એનો સ્વપણે અનુભવ કરે છે, ઉપાધિ ભાવ અને સંયોગ નો સ્વપ્ન અનુભવ કરતા
નથી.
પાર કે ચીજ છે, મારે કઈ લેવા દેવા બહુ મોટી વાત છે. કર્મ અને ઉપાધિ ભાવ થી ભિન્ન પડવું એ બહુ મોટી વાત છે. એનાથી ભિન્ન નહીં પડવું તે સંસાર છે, અને એનાથી ભિન્ન પડવું એનું નામ જ મોક્ષ છે. બસ આ એક જ જગ્યાએ જે કઈ પરિણામમાં ફેરફાર છે એ પ્રતિપક્ષમાં આ જાતનો છે. સામે સામે પક્ષે છે, એક પક્ષે સંસાર છે, બીજા પક્ષે મોક્ષ છે. ભિન્ન પીયો કે સહી મુક્ત, એ ચાલો એ છૂટો પીયો, મુક્ત થયો, ભાવે મુક્ત થઈ ગયો, દ્રવ્ય મુક્ત થશે એની ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે કુદરત બંધાયેલી છે એની સાથે, કુદરત બંધાયેલી છે. જ્ઞાન અને અજ્ઞાન ની પરિભાષા શું છે? શાસ્ત્ર અનુસાર જાણે એનું નામ જ્ઞાન કેમ નથી કહેતા? શાસ્ત્ર કહે છે એ પ્રમાણે જાણ પણ હોય તો એને જ્ઞાન કેમ નથી કહેતા? કે ભાઈ આની ભૂલ નથી એમ કેવું પડે? આ પ્રતિપાદન કરે છે એને પ્રતિપાદનમાં ભૂલ નથી, છતાં એ જ્ઞાની નથી એમ કેમ કહેવું પડે છે? કે એ જ્ઞાનને એને પરિણામમાં લાગુ કરીને ઉતાર્યું નથી. જ્ઞાન ક્યાંક છે, એનું જાણપણું ક્યાંક છે, ને એનું પરિણામ વિરુદ્ધ દિશામાં ક્યાંક છે, બેને કઈ લેવા દેવા નથી એમ કે છે. જે જ્ઞાનને પરિણામમાં લાગુ કરવામાં આવે અને એ રીતે એ જ્ઞાન કેળવાયને કોઈ પરિણતિ રૂપે ઉત્પન્ન થાય, એનું ફળ આવે પરિણામમાં, અથવા જ્ઞાન ઉતાર્યું જેને કહેવામાં આવે છે, પરિણમાયું જેને કહેવામાં આવે છે, એને જ્ઞાન કેમ છે? જ્ઞાન નેત્ર જ્ઞાન નહીં, પણ તેને જ અજ્ઞાન કહેવામાં આવે છે. અને એ અજ્ઞાન હોવા છતાં જ્ઞાન માનવું એ ભયંકર પરિસ્થિતિ ખરાબ છે. કેમ કે પછી તો ત્યાંથી છૂટવાનો આરો નથી. જાણતો એ તો છૂટે, પણ જાણીને દોષ કરે તો છૂટે. શું કે છે ફરીથી? કર્મની મલિનતાથી અને ઉપાધિક ભાવથી જુદો થઈને જો ભગવાન આત્મા એમ માને કે હું નિર્મળ શુદ્ધ જ્ઞાતા નિર્દોષ છું, અવલંબીને હો, ઉપાધિ ભાવથી જુદો છે એટલે એનું અવલંબન છોડીને,
અમારે જે શાસ્ત્રીય દ્રષ્ટિના બળ વડે, શાસ્ત્રીય દ્રષ્ટિના બળ વડે જાતે
ઉપાડે,
ઉપાધિ ભાવથી જુદો થઈને
શાસ્ત્રીય દ્રષ્ટિ એવા શબ્દ નથી, પણ એ શાસ્ત્રીય અથવા અવલંબન
આવે છે.
જો ભગવાન આત્મા માને, નહીતર કેમ કે હું તો માનું છું ને આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે એમ નહીં, અવલંબીને આશ્રય કરીને માને અને શાંતિ અને આનંદથી સમતામાં એટલે ભરેલો છું એમ જ્ઞાન સ્વરૂપે નિજ ગુણમાં રહે, નિજ ધર્મમાં રહે, નિજ ગુણ, નિજ અનુભવ થવો તે નિજ ગુણ છે, નિજનો નિજપણે અનુભવ થવો તે નિજ ગુણ છે, આને નિજ ગુણ કહે છે. અથવા એ ભાવ નો કરતા પણ એને અનુભવ ન થાય, ભિન્નપણે પડતા ભાવો નો કરતા પણ અનુભવ ન થાય તો તેને કર્મ બંધાતા નથી, એ નિયમ છે. પૂર્વ કર્મના ઉદય ઉદયમાં જોડાઈને શુભાશુભ કરવાનો ધર્મ કાય આત્માનો નિજ ધર્મ નથી, એટલે સ્વાભાવિક ધર્મ નથી, એવો સ્વભાવ નથી. જો આત્મા તેનો સ્વામી તથા કરતા ન થાય તો જળ કર્મ કાંઈ પરાણે વળગતા
નથી.
આત્મા એનો કરતા થઈને ન પરિણમે શુભાશુભ ભાવનું તો એને કર્મ બંધન નથી. શુભાશુભ ભાવ પણ મારા નથી અને મારો ધર્મ નથી. હું જ્ઞાતા સાક્ષી નાયક માત્ર છું એમ સમજી, એટલે એમ અનુભવી સમજીનો અર્થ એમ છે કે એવો અનુભવ કરીને જો રાગમાં ન અટકે અને જ્ઞાનમાં અનુભવમાં સ્થિર રહે, જ્ઞાનાનુભવમાં સ્થિર રહે, જ્ઞાન પણ ટકી રહે, તો પછી તે કર્મ થવામાં જીવનું પોતાનું નિમિત્ત રહેતું
નથી.
માટે કર્મ કરવાનો આત્માનો સહજ સ્વભાવ નથી. એવું પરિણમન બંધ થઈ શકે છે માટે એનો ત્રિકાળી સ્વભાવ નથી. અને એવું પરિણમન અનાદિથી ચાલે છે માટે એવા વિભાવ ધર્મને એને સમજી લેવો જોઈએ. ન સમજાતો હોય તો કર્મ બંધાય છે ત્યાંથી સમજી લેવો જોઈએ. ભાવ ન પકડાતો હોય તો દ્રવ્યથી એને સમજવું જોઈએ. જો તેમ હોય તો સંસારથી મુક્ત સિદ્ધ પરમાત્મા અવસ્થા પ્રગટ થાય. જો એનો સહજ સ્વભાવ નથી એવું ન હોય તો પછી કોઈ સિદ્ધ પદમાં આવે નહીં અને સદા કર્મની ઉપાધિ રહે, રહ્યા જ કરે. માટે કર્મ કરવાનો જીવનો સ્વાભાવિક ધર્મ નથી. પુણ્ય પાપ રાગ દ્વેષ શુભાશુભ ભાવ કરવા એ જો આત્માનો નિજ ધર્મ હોય તો કોઈ પણ ક્ષણે ધર્મીથી ધર્મ જુદો રહી શકે નહીં. માટે તે ભાવો જુદા થઈ શકે નહીં. જેમ ગોળનું ગળપણ ગોળથી ભિન્ન કોઈ ક્ષણે થઈ શકતું નથી, તેમ કર્તાનું કાર્ય એટલે કર્તાથી ક્ષણ માત્ર ભિન્ન થઈ શકે નહીં. કર્તાનું સ્વાભાવિક કાર્ય તો એક સમય પણ ભિન્ન હોઈ શકે
નહીં.
માટે ક્રોધાદિનું કર્તા પણ પરમાર્થ હે
નથી.
પરમાર્થ દ્રષ્ટિએ ક્રોધાદિનું કર્તા પણ નથી. પણ જ્યાં સુધી પરમાર્થ દ્રષ્ટિથી સંપન્ન થતો નથી ત્યાં સુધી તે અવશ્ય કરતા છે એમ સમજવા યોગ્ય છે. એના ઉપર તો 2, 3, 4, 5 કળશ છે. મૃત્યુંદાચાર્યના સમયસારના સર્વ વિશિષ્ટ જ્ઞાન વિચાર કે જો તારે નાતા દ્રષ્ટાપણે સ્વાનુભવપણે પરિણમીને જ્યાં સુધી તું અકર્તા ભાવમાં ન આવ્યો હોય ત્યાં સુધી તું કરતા છું શુભાશુભ રાગનો એમ માનજે, એમ નહીં માનતો તું અરિહંતના મતનો નથી. એમ દીધું છે, કેમ દીધું છે? એમ નહીં માનતો તું અરિહંતના મતનો નથી પણ તું સાંખ્ય છું એમ કહે છે. ત્યાં સાંખ્ય મત કરતી થઈ ગઈ છે એમ કહે છે. એ વાત લીધી કર્મ ની વાત આવે તો એમ કહી દે કે ના ના હું કરતા નથી, કર્મ મને કઈ કરતું નથી. પણ શરીરમાં આશાતા થાય ત્યારે ભીમ પણ ન કરી શકે. ત્યાં તો જરા ઢફળ ડફળ થાય આખો ઉપયોગ એમાં ડૂબી સહેજ વેદના શરૂ થઈ. શું ક્રિયા તો માથાની વેદના છે. અરે માથાની હોય કે સોયના ઇન્જેક્શનની એની અંતિ હોય તો પણ આખે આખો તારે ત્યાં પરિણમનમાં આવવું પડે છે. એ એમ બતાવે છે કે ભિન્નપણું તારું કહેવા માત્ર છે, કાંઈ અનુભવમાં એ વાતને ઉતારી
નથી.
વળી અનાયાસે કર્મ આત્માને વળગતા નથી. તેમજ કોઈ ઈશ્વર આદિ તે કર્મને વળગાડતો નથી. જો તેમ હોય અને અનાયાસે કર્મ થયા કરતા હોય તો ક્યારે પણ જીવ ક્રોધમાન માયા લોભ તૃષ્ણા મમતા વગેરેથી નિવૃત્ત થઈ શકે
નહીં.
મન વાણી દેહની ક્રિયા તથા શુભ શુભ ભાવ તે ઉદયજનિત જળ ભાવ છે. તેનો કરતા ચેતન નથી. જો તે કાર્ય કરવાનો જીવનો સ્વભાવ હોય તો તે કોઈ ક્ષણે તે ક્રિયાથી રહિત ન હોઈ શકે, તે ક્રિયા છૂટી ન શકે, પણ તેમ તો નથી. સિદ્ધ ભગવાનમાં કોઈ ક્રિયા નથી, માત્ર જ્ઞાન માત્રપણું આત્માપણું છે. એમ વર્તમાનમાં પણ દરેક જીવ જ્ઞાને જ કરે છે, છતાં પોતાને ભ્રમણાથી માને છે અને કલ્પના કરે છે કે હું કરું છું એ ભૂલ્યો છે. થાય છે તો એને જ્ઞાન સિવાય કઈ થતું
નથી,
અથવા મને કોઈ કરાવે છે એવી ભ્રમણા એને થાય છે. પર વસ્તુમાં મારાપણાની અને કરતાપણાની માન્યતા જીવે અજ્ઞાન ભાવે કરી શકે છે, એવો અજ્ઞાન ભાવ કરી શકે છે, પણ પરનું કાર્ય તો કરી શકતો નથી. માત્ર રાગ વડે વિવિધ કલ્પનામાં રાચે છે, પણ જળની ક્રિયા કરી શકતો જ નથી. સૂક્ષ્મપણે વિચારે તો જ્ઞાન સિવાય જીવ કાંઈ કરી શકતો
નથી.
આ ચોખ્ખી વાત કરી. પોતાના પરિણમને સૂક્ષ્મપણે વિચારે તો એને ખ્યાલ આવે કે જ્ઞાન સિવાય તું કાંઈ કરી શકતો નથી, કેમ કે તું ક્યાંય છો નહીં, તારું અસ્તિત્વ ક્યાંય છે નહીં, જ્યાં તારું અસ્તિત્વ નથી ત્યાં તું કાંઈ કરે એ કેવી રીતે બનવા યોગ્ય છે? શરીરને પોતે આત્મા લાવી શકતો નથી, આત્મા લાવી શકે એ આત્માનો અધિકાર નથી. બસ એ સ્વાભાવિક કુદરતે કામ કર્યું છે, એ ભાવ એ પ્રકારનો પુણ્યનો ઉદય હોવાથી કુદરતે થયું છે. સદાનંદજીના પત્રોમાં આવે છે, કલકત્તાથી ઘણું આવું છે સૌંદર્ય, જેટલો છટપટ છટપટાઉં છું એટલો જ દૂર જાઉં છું, એવું જ અત્યારે તો યોગ થઈ રહ્યો છે. એનો અર્થ શું કે મારી ઈચ્છા પ્રમાણે બહારમાં કાર્ય થતું
નથી.
બળજોરીથી પુદ્ગલ પરિણામ નો કરતા થઈશ નહીં. ઘણા લોકો પૂછે છે કે અમારે શું કરવું, તેનો ઉત્તર કે જ્ઞાન માત્ર સ્વભાવમાં લેવાનું તે આત્માનું કાર્ય છે. જોવા ગુરુ કેટલો સંક્ષેપ કરી દીધો ઉપદેશનો. શું કરવું કે તો કે જ્ઞાન માત્ર એવા સ્વભાવમાં જ્ઞાન માત્ર પણ લેવાનું, બસ આટલું કરી દે બધું કરી લીધા.
સૂત્ર જોવા સૂત્ર
જબરદસ્ત સિદ્ધાંત છે. જ્ઞાન માત્ર સ્વભાવમાં રહેવું એટલે જ્ઞાન માત્ર સ્વભાવને સાવધાની કરીને સ્વભાવમાં સ્થિર થવું તે આત્માનું કાર્ય છે. એટલું આત્માનું કાર્ય છે, તે ધર્મ છે, એ ધર્મ છે, એ બરાબર સત્ય ધર્મ છે, અને એ કરવું જો એ ધર્મ છે ને એ કરવું, એમાં બધું આવી ગયું. એ જે બધું કરી શક્યો, જપ તપ પૂજા ભક્તિ નામ સ્મરણ દયા દાન વ્રત સંયમ બધું
આવી ગયો
કરી શક્યો. જ્ઞાન ધર્મ દરેક ક્ષણે વર્તે છે, તારો જ્ઞાન ધર્મ તો દરેક ક્ષણે વર્તે છે, થાય છે, માટે જ્ઞાનમાં ટકીને જ્ઞાન બહુ સુગમમાં સુગમ પદ્ધતિ લીધી છે. કે જ્ઞાનમાં ટકીને જ્ઞાન કરવું, જ્ઞાનને જ્ઞાનપણે અનુભવવું, જ્ઞાનને જ્ઞાન વેદનપણે અનુભવવું. વેદન તો કે અનુભવ થયો એક જ વાત છે, જ્ઞાનમાં જ્ઞાનપણાનો અનુભવ કરવો, જ્ઞાનનો જ્ઞાનપણે વેદનપણે અનુભવ કરવો, બસ બધું આમાં આવી
બહુ સરસ વાત આવી.
કોઈ કોઈને કઈ આપી શકે લે માટે બોલવું ચાલવું એ કોઈ ક્રિયા આત્માથી થતી નથી, પણ હું કરું છું મારા વડે થાય છે એમ અસત કલ્પના જીવ કરે છે. બહારથી હું કાંઈ કરું અને મને હું થાય એમ માનવું તે એ રીતે બાહ્ય કાર્યને હું કરું છું ને તેથી મને ગુણ થાય છે, ધર્મ થાય છે, ધર્મનું કારણ થાય છે, લાભ થાય છે, એ બધું મિથ્યાત્વ છે. જેને ધર્મ માન્યો તે જો ખરેખર ધર્મ હોય તો ક્યારે પણ તે ભાવ છૂટી શકે
ને.
શુભરાગ દયાનો ભાવ ઈચ્છા પૂર્ણ પરિણામ વગેરે જીવનો નિજ સ્વભાવ નથી, પણ આત્મજ્ઞાન પામી પુરુષાર્થ અપૂર્વ તત્વ પ્રગટાવવાનો ઉપાય છે. કયો યથાર્થ જાણે તો જીવનું કરતાપણું અકર્તાપણું યથાર્થ જાણે તો પોતાનું અપૂર્વ તત્વ પ્રગટાવવાનો તે ઉપાય છે. આ એને બરાબર સમજવું
જોઈએ.
તે નિરપદની સમજણ તો પરમ સુખ પ્રાપ્ત કરવાનો યથાર્થ ઉપાય છે. ગોતવા જાય તો ગોતે પત્તો ખાય નથી. આ સામેથી માતા વાત આવી છે, પરમ સત્ય છે એ સામે આવ્યું છે. લોકોને અનાદિની જળ ભાવના કર્તૃત્વની માન્યતા એવી દ્રઢ પકડવાળી થઈ છે કે કોઈ તેથી બીજું કહે તો માને નહીં, કારણ કે પૂર્વે પ્રાધીનતામાં ઠીક માન્યું છે. જેને ઠીક માન્યું, પોતાનું કર્તવ્ય માન્યું, તે માન્યતાને કેમ છોડે? હું બીજાને સુખી કરી શકું, બીજાને હું ઉપકાર કરી શકું છું, હું આવું પરમ કાર્ય કરી શકું છું, એ માન્યતા મહાપાપ છે. બીજાનો ઉપકાર કરી શકું છું એ મહાપાપ છે. જગતમાં તો પુણ્ય કહેવાય છે, જગતમાં પુણ્ય કહેવાય છે એ તત્વ દ્રષ્ટિ નથી. એને મહાપાપ કહ્યું કે તત્વ દ્રષ્ટિ છે? જૈન દર્શન માં એમ કેવું, દયા 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 તો લૌકિક માણસો તો બીજી વાત સાંભળે નહીં. સાચી વાત છે, દયા જેવી વાત કોઈ એકતી નથી જગતમાં. દયા તો મુખ્ય વાત છે. તમારે જૈન દર્શન માં દયા ન હોય તો અમારે એવો ધર્મ જોતો નથી. કહી દે ચોખ્ખો ભાઈ, તો એકેન્દ્રિય થી માંડીને પંચેન્દ્રિય પર્યંત ની દયા નો વિષય ચાલે છે. દયા નું પ્રકરણ ચાલે ત્યારે લોકોમાં ન હોય એવું અલૌકિક પ્રકરણ ચાલે. છતાં પરદ્રવ્ય નું કરી શકું છું, બીજાનો ઉપકાર કરી શકું છું એવું મિથ્યાત્વ ઘૂંટાવાની વાત નથી. એમાં એ અલૌકિક વાત છે. દયાનો વિષય ભેદ પ્રભેદ થી એટલો સૂક્ષ્મ છે કે એકેન્દ્રિય જીવને પણ દયા પાડવાનું ત્યાં નિરૂપણ છે. છતાં પણ રાગ નો કરતા અને બીજા પદાર્થના પરિણામ નો કરતા, બીજા જીવ કે જળ પદાર્થના પરિણામ નો કરતા જીવ નથી એ વાત અલૌકિક છે. છતાં આ થાપીને એ વાત પણ
અલૌકિક છે.
અહમ ભાવ થી મુક્ત કઈ રીતે રહી શકે? રહી શકે. પણ જો એનું અકર્તાપણું પરમાર્થિક દ્રષ્ટિએ સમજાણું હોય તો દયાના ભાવ થાય, છતાં અહમ ભાવ થાય નહીં. એનું બેલેન્સ રહે. અકર્તા જાણીને અદયાના નિર્દય નિષ્ઠુર પરિણામ પણ ન કરે અને દયાના પરિણામ થાય તો કરતા પણ ન કરે, એવું બેલેન્સ રહે. આ સૂક્ષ્મ ભેદરેખા છે. આવી એવું જે સંતુલન રહે છે એ બંને ના યથાર્થ પરિણામ છે. જ્ઞાન થી રહીએ છે, જ્ઞાન સિવાય એવું પરિણામ આવી શકે નહીં. એ વાત જરા સૂક્ષ્મ છે. એકદમ એકાંત કરી જાય, એવો કરતા કરીને દયા ન પાડે અને દયા કરીને કરતા થઈ જાય તો બે જગ્યાએ ભૂલો પડી જાય. એવું છે એ બંને નો જેમ છે એમ જ્ઞાન કરીને સંતુલન રહીએ ત્યારે એને મેળ ખાય છે, નહીતર મેળ ખાય એવો નથી. એના ઉપર તો સ્વામી સાહેબ 46 ની કથા લખી છે. અમે અકર્તા પણ સ્થાપશું, કર્તા કર્મના અધિકારમાં, સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં અને બધા અધિકારમાં કરતા જીવ પદ્રવ નો કરતા નથી સ્થાપશું. પણ એમ જાણીને રાખને મસળે એમ કોઈ બીજા જીવ જીવાતના દેહને મસળી નાખે તો એ વ્યવહાર ને સમજ્યો નથી. નિશ્ચય ને તો સમજે એ વાત ક્યાં વિચારવા જેવી પણ રહેતી નથી. એમ કરીને 46 જેમ કોઈ રાખ ને મસળે એમ બીજા જીવોના દેહ નું મર્દન કરે નિષ્ઠુર પરિણામ, તો એ કઈ અકર્તા પણ સમજો છે એ વાતમાં માલ કરીને કથા લખી છે. ભાવ ન સમજે એને તો પછી દ્રવથી સમજાવવો પડે છે. ભાઈ તું કર્મ બાંધે છે, એ વખતે તું એવા કર્મ બાંધે છો હિંસા કરીને કે તને કોઈ રીતે છૂટવા આગ્રહ કરી જશે. એમ કારણ કે તે અનંતો અજ્ઞાન ભાવ છે. મહાપાપ એટલા માટે કહ્યું કે તે અનંતો અજ્ઞાન ભાવ છે. જેના પુણ્યનો ઉદય હોય તેના ઉપર સામાજીવને ઉપકાર કરવાની ઈચ્છા અથવા રાગ આવ્યા વિના, એનો પુણ્યનો ઉદય હોય ને આને કોઈને રાગ સર્જ્યા, એના આનો રાગનો ઉદય છે, એનો પુણ્યનો ઉદય છે, યોગાનો યોગ થાય છે, બીજું કાંઈ છે
નહીં.
કારણ કે એને એવી સગવડતાનો એટલે કે પુણ્યનો ઉદય હતો. સારું કર્મ તેને તે કાંઈ આપ્યું નથી. જો કર્મનું થઈ શકતું હોય તો જેટલું કરવાતું ધારે તેટલું થવું જોઈએ, પણ એમ તો પ્રત્યક્ષ થતો નથી. કોઈ કહે કે હું એક કર્મનું કાર્ય મારી ધારણા મુજબ કરી શકું છું, એક એક કર્મનું કાર્ય મારી ધારણા મુજબ કરી શકું છું, આવું જે અભિમાન તે અજ્ઞાન
છે.
દેહાદીની ક્રિયા હું કરી શકું છું, દાન પણ હું આપી શકું છું, હું બીજાની સેવા કરું છું, દયા પાળું છું, એ અજ્ઞાનીનું અભિમાન ખરેખર તથા છે. વાસ્તવિક તો એમ છે કે જેને જ્યાંથી જે વખતે જેવા પ્રકારે વ્યવહારથી નિમિત્ત થવાનું હોય તે વખતે થયા વિના
રહે
નહીં, અને ન થવાનું હોય તો ગમે ઘણી ઈચ્છા કરે તો પણ તે કાય તથા. સાચા તત્વના કારણ કાર્યને જાણ્યા વિના અથવા કાર્ય કારણ કાર્યની વસ્તુ વ્યવસ્થાને જાણ્યા વિના, તત્વના ભાન વિના, મહામોહને વશ થઈને એટલે દર્શન મોહને વશ થઈને હું બીજાને સુખી કરું, દુઃખી કરું, હું જીવાડી શકું, હું મારી શકું, આવી માન્યતામાં જે જીવ હોશ રાખે છે અને હરખના હડકા કરે છે, નાતાનો ધર્મ શું, હું શેનો કરતા છું, મારું સ્વરૂપ શું, આત્મા શું કાર્ય કરી શકે છે તેનો ધીરે જ રાખી કદી વિચાર કરતા નથી. જે અકર્તા થાય છે એના જે દયાના પરિણામ હોય છે એવા દયાના પરિણામ અજ્ઞાની ના હોય શકતા, અભિમાન રહી જે દયાના પરિણામ હોય છે. પણ ગાડરિયા પ્રવાહની માફક જે માન્યતાથી સંસારી જીવો વર્તે છે તે જાતની માન્યતા અને વર્તન પોતે કરે છે. પણ મારું સ્વાધીન તત્વ શું છે તે મારાથી ઉજ્જવળ થઈ શકે છે તેની શી રીત છે તે જાણવાનો વાસ્તવિક પ્રયત્ન કરતા નથી. જગત જે માની રહ્યું છે તેનાથી આ વાત જુદી છે. આ વાત લૌકિક નથી પણ કોઈ અલૌકિક વાત જુદી છે. સંસારથી તદ્દન ઊંધું છે. લોકો બાહ્ય ક્રિયાથી, સેવાથી અને પુણ્યથી ધર્મ માને છે, વળી કહે છે કે અમે અમારી ફરજ બજાવીએ છીએ, એને પછી ધર્મ અને ફરજ માને છે, એવું કોઈ આ વસ્તુ નથી. પુણ્યના પરિણામ, દયા આદિના પરિણામ જ્ઞાનીને પણ હોય અને અજ્ઞાનીને પણ હોય, છતાં બંનેની ક્વોલિટી એ બંનેની ક્વોલિટી જુદી જુદી છે. અનાશક્તિથી કર્મ કર્તવ્ય કરીએ છીએ, આ અન્ય મતમાં પણ આ એક પ્રકાર છે. અનાશક્તિથી અમે કર્તવ્ય કરીએ છીએ, અનાસક્ત ભાવે અમારો ધર્મ બજાવીએ અને ફરજ બજાવીએ છીએ, અમને ફળની આશા નથી. એવી અસત્કલ્પનાથી પોતે ધર્મ માની બેઠા છે એ પોતે છેતરાઈ ગયા છે. તે ભલે ગમે તેવા સંસારના ડાયા હોય પણ જ્ઞાની કહે છે કે તે મોટા મૂંડ છે, એને જ્ઞાન નથી. સંસારના સમજો અને જગત ના ડાયા તે મોક્ષ માર્ગ થી ઊંધા અને અનંત સંસારમાં રખડનારા એકાવન વર્ષે આ વાત ગુરુદેવ કહેતા આવે. સંસારના ડાયા પાંચ જણા પૂછવા આવે, સલાહ લેવા આવે, મારે તમારા માટે આપણ ઘણું છે, વિવેક જે ઘણી છે, થોડાક તમને પૂછીને કરીએ. એમ થાય કે લોકો મને પૂછે છે કાંઈક, મારામાં નક્કી મારામાં કાંઈક છે. જ્ઞાની કે છે કે ભાઈ, એ ડાપણ તારું સંસારમાં રખડાવનારું
છે, એને અનુસરી બધા રખડવાનું હોય.
કર્મ ઉદય જનિત અંદર થી ઈચ્છા ઉપજે અને કદી યોગાનુયોગ ક્રિયા થતી દેખાય. તેથી માને કે મેં સામાને આમ કરી દીધું અને આમ મેં ન થવા દીધું, એ બુદ્ધિ માન્યતાઓ ભ્રમ છે. કે શું થાય છે, કોનાથી કેવી રીતે થાય છે તે જોવાની એને ફુરસદ નથી, એ તો અભિમાનમાં રાખે છે. તેથી પોતાના સ્વયં અપરાધના કારણે જગતના જીવો સંસારમાં રખડે છે. અને સાચો ન્યાય એટલે સદ્ધર્મની આત્માના ઘરની વાત આવે ત્યાં તે નકાર કરે છે, એના મિથ્યાત્વના જોરથી એનો એ નકાર કરે છે. પણ સત્ય અને સત્યની વાત ત્રિકાળ જેમ જેમ છે તેમ રહેશે. સતને સંખ્યાની જરૂર નથી. લોકો માને અગર ન માને તેની ધર્માત્મા જ્ઞાનીને ફિકર ન હોય. લોકો કેટલા માનશે, કોણ માનશે એની ફિકર કરતા નથી. દાદા માને તો મારી વાત સાચી, ઓછા મને તો મારી વાત સાચી, એ પ્રકાર ત્યાં છે
નહીં.
જેને ગરજ પડે તે સતની શોધ
કરે.
આ ગરજ છે એ પાત્રતાનો લક્ષણ છે. નાની જગતને સુધારવા માટે કાંઈ રોકાઈ જતા મુખ્યપણે જ્ઞાનીની વાત અજ્ઞાનીની જનોને જટ હૈયે બેસતી નથી. તને કાળના જ્ઞાની એક જ બોધ કહી ગયા છે કે આત્મા સ્વસ્વરૂપના ભાને પોતાના જ્ઞાન ગુણનો કરતા છે. આત્માનો ધર્મ પરનું કાંઈ કરવું તે નથી. આત્મા સ્વસ્વરૂપના ભાને પોતાના જ્ઞાન ગુણનો કરતા છે. આત્માનો ધર્મ પરનું કાંઈ કરવું તે નથી. આત્માની યથાર્થ પ્રતીતિ અને તે રૂપ શ્રદ્ધા અને જ્ઞાનમાં ટકી રહેવું એ જ્ઞાનનું કાર્ય છે. છતાં ઊંધો પડે અને પોતાના ગુણ વિપરીતપણે માને તો અજ્ઞાન ભાવે રાગ દ્વેષ ક્રોધ આદિ કરે, તે દ્રષ્ટિએ તો મિથ્યા જ્ઞાનનો કરતા થાય. માને કે જળની ક્રિયા હું કરીશ, હું કરું છું, એ ભાવે તો રખડવું થાય. માટે શુભ અશુભ રાગ તથા પોતાને આધીન નથી એ બાહ્ય ક્રિયાનું કરતા પણ મારું છે આદિ અભિમાન છોડે તો ધર્મની જાત શું તે જણાય અથવા સમજાય, નહીતર એને સમજાય
નહીં.
એના ઉપર પ્રશ્ન ઉઠાવ્યો છે કે અંતરમાં વિચાર કરીએ તો અંતરનાદ ન આવે કે તારું કર્તવ્ય આમ જ છે. આવો એક પ્રશ્ન કર્યો છે કે અંતરમાં વિચાર કરીએ તો અંતરનાદ ન આવે કે તારું કર્તવ્ય આમ જ છે. ઉત્તર કે જ્યાં લગી યથાર્થ વસ્તુ તત્વનું ભાન નથી ત્યાં લગી તેનું જ્ઞાન વિપરીત જ્ઞાન, વિપરીત અથવા અજ્ઞાનમય છે. તેનું જ્ઞાન છે તે અજ્ઞાનમય કહો કે વિપરીત કહો. હિંસા કરનારા, બોકડા કાપનારા કસાઈને શું નાદ આવે? જ્ઞાનમાં ઊંધું બેઠું છે તેથી તે ઊંધું જ્ઞાન કરે. હું રાગ દ્વેષ પુણ્ય પાપ મનવાની દેહની ક્રિયાનો કરતા છું, એ મારું કર્તવ્ય છે, શુભ પરિણામ તે મારા છે એમ પોતાને ભૂલેલો હોવાથી માને છે કે મારો ધર્મ છે, અથવા એ બધું ઈશ્વરાધીન પણ થયા કરે છે એમ માને છે. અને જે પ્રારબ્ધનું કાર્ય બને છે એમાં ઠીક ઠીકની કલ્પના વડે કર્તૃત્વ અને મમત્વ બુદ્ધિ કરે છે. એની ગાથામાં ઈશ્વર કરતાનું આવશે ને, એટલે સાથે સાથે એ વાત દે છે. આ દેહમાં અનંત કર્મ પરમાણુ ચુગળોનું નાટક થઈ રહ્યું છે. હા, એક પરમાણુ નાચે છે, ઉદય છે, એને પણ નાટક કહેવામાં આવે છે. એમાં પૂર્વ વાસનાનું ફળ શુભ અશુભ પુણ્ય પાપની વૃત્તિ ઉપજે છે. તેમાં કર્તૃત્વ મમત્વ સવંગ એટલે એક ધારું ટકાવીને પોતે પોતાના જ્ઞાનમાં ઊંધો પડ્યો હોવાથી જળના રસને વેદે છે અને અજ્ઞાન ભાવે રાગ વેશનો કરતા અને સુખ દુઃખની પરાધીનતાનો ભોગતા. અંતરંગ ઘાતી કર્મ જે મોહ છે તે ઝીણા સૂક્ષ્મ રસકણો કર્મની પ્રકૃતિની ધૂળ છે. તેના ઉદયમાં જોડાતા ભલે આત્માને દેખાતા નથી પણ ઉદયમાં આવતા તેમના ઉદયમાં જોડાતા ક્ષણે ક્ષણે ઈચ્છા અનિચ્છાની વૃત્તિ ઉઠે છે. તે મારા સ્વભાવમાંથી નીકળે છે એમ માનીને, એવી ઈચ્છા અનિચ્છા પોતાનો સ્વભાવ છે એમ માનીને પર વસ્તુમાં મારાપણાની રાગવૃત્તિને લીધે આમ કરું તો ઠીક, આમ કરું તો દયા પડાય વગેરે અનેક ભૂલવાળી માન્યતા કરીને પોતાની અણસમજથી અજ્ઞાન દશામાં જીવ ટીટો છે. જે કાર્ય જળની અવસ્થામાં થાય છે એમાં રાગ દ્વેષની કલ્પના વડે પોતાની અશુદ્ધતા જાળવી રાખવી તેનું નામ સંસાર છે. એવી સંસારની પરિભાષા કરી છે. સત સ્વરૂપ બોધ શું તે કેમ પ્રાપ્ત થાય તે સમજ્યા વિના અનંત દુઃખમાં રખડવું થાય છે. તેથી પ્રથમ ગાથામાં જ કહેવાયું છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ
અનંત,
એક આત્માના મૂળ સ્વરૂપને સમજવા જાય તો બધા નિવેડા આવી જાય અને એના વગર બધું દુઃખ છે, ક્યાંય સમાધાન થશે
નહીં.
સર્વાંગ સમાધાન સ્વરૂપ જે આત્મા છે એને સમજ્યા વિના અસમાધાનનું દુઃખ મળશે નહીં. જગતના જીવો સુખના કામી છે, કોઈને દુઃખ જોઈતું નથી, એટલે પ્રથમ ભણકાર મૂકો કે દુઃખ જોતું નથી છતાં કેમ આવે છે, તો કહે કે પોતાના સ્વરૂપની યથાર્થ સમજણના અભાવે દુઃખ આવે છે. એ એક જ મુખ્ય કારણ છે. પણ એમ ન કહ્યું કે અમુક અમુક દયાદીની ક્રિયા શુભરાગ વગેરે ન કર્યું, કોઈ ન બાંધ્યા તેથી દુઃખ આવ્યું એમ કહ્યું
નહીં.
કારણ કે નિજ કર્મ છે તે તો જ્ઞાનમય છે, જ્ઞાનથી ભિન્ન નથી. વળી તેમાં કહ્યું છે કે પોતે અનાદિથી બાર અંગનો સાર એ છે. રાજમંદીએ કેળમાં કળશમાં કહ્યું છે કે દ્વાદશાંક પણ વિકલ્પ છે પણ એમાં અનુભવ કરવાનું વિધાન છે. અનુભવ કરવો તે વિધિ છે ધર્મની, એના કથનને વિધાન કહેવામાં આવે છે.
દેવાદિદેવ સિદ્ધિમંદર ભગવાનનો જય હો પરમ સ્વામી.